આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા પાર્ટ બીજો, ભાગ બીજો, કોમ્પ્યુટરમાં પેજ નંબર 348, પ્રશ્ન 126. ગઈ વખતે આપણે પ્રશ્ન 126 લીધો છે, પણ એનું સહેજ પુનરાવર્તન કરીએ, રિવિઝન કરીએ. પ્રશ્ન 126, મોક્ષના ઉપાય માટે શું કરવું? આપણે ગઈ વખતે આ પ્રશ્નનો જવાબ લીધો છે, આજે ફરીથી જોઈએ છીએ અને પછી આગળ 127 પ્રશ્ન કરીશું. જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરવો. કેમ કે જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીંયા જો પુરુષાર્થની વાત મૂકી છે અને બીજી સાથે વાત એ મૂકી છે કે પુરુષાર્થપૂર્વક ઉપાય કરે, એટલે આ મોક્ષ વિભાગ છે એની અંદર જે પાંચ સમવાયની વાત કરી, એ પાંચ સમવાયના અનુસંધાનમાં આ જવાબ લાગુ પડે એ રીતે એનો અર્થ લેવાનો છે. એટલે જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થ કરવો એ વાત બરાબર છે, પણ સાથે એ પણ લીધું છે કે જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે. એટલે કે પેલા પાંચ સમવાયની જે વાત કરી હતી એ પાંચે સમવાયમાં એ પુરુષાર્થ કરે છે તો બાકીના ચાર સમવાય એને મળે છે, એટલે બાકીના ચાર સમવાય એને સહજ રીતે પ્રાપ્ત થાય છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાળલબ્ધિ, ભવિતવ્ય અને ઉપદેશ આદિ કારણો મેળવવા પડતા નથી, પણ જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે, અને જે ઉપાય કરતો નથી તેને તો કોઈ પણ કારણો મળતા નથી. ઉપાય કરતો નથી એટલે પોતે પુરુષાર્થ કરતો જ નથી તો પછી એને બાકીના ચાર કારણો મળતા નથી, એટલે મુખ્ય પુરુષાર્થ છે. કેમ કે મોક્ષની પ્રાપ્તિમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય અને પછી મોક્ષની દશા પ્રાપ્ત થાય તો કેવળ જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, અને એવો સ્વભાવ છે તો પછી એને કાળલબ્ધિ અને નિમિત્ત એટલે કે કર્મનો ક્ષય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિરૂપ ભવિતવ્ય એ બધું પછી એને પ્રાપ્ત થાય જ છે. તો પ્રશ્ન 126માં એમ વાત કરી કે મોક્ષના ઉપાય માટે શું કરવું. તો જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરવો. જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે તેમ પુરુષાર્થ કરવો, સાચો પુરુષાર્થ કરવો. અને જે જીવ એવો સાચો પુરુષાર્થ કરે છે એટલે કે જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે. અહીંયા સર્વ કારણો મળે છે એટલે કે પાંચ સમવાયમાંથી પુરુષાર્થ એક સમવાય જે ઉપાડી લે છે, પુરુષાર્થ કરે છે, એને બાકીના ચાર સમવાય મળે છે. પુરુષાર્થ જે કરે છે એને પછી બાકીના ચાર સમવાય મળે છે. કેમ કે સ્વભાવ જીવનો છે, પછી કાળલબ્ધિ અને જે થવાનું છે તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એ ભવિતવ્ય, અને નિમિત્ત એટલે કે કર્મોનો ક્ષય, એટલે એ ચાર કારણ પછી એને મળી રહે છે. પણ એ પુરુષાર્થ ઉપાડે છે તો બાકીના ચાર કારણ એને મળી જાય છે અને પાંચે સમવાય પૂરા થતા એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પછી એ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા સર્વ કારણો મળે છે, એમાં વાત એ લેવી છે કે બાકીના ચાર સમવાય પણ એને મળે છે. એ પુરુષાર્થ કરે છે તો પુરુષાર્થ એનો છે, બીજા બધા કાર્યો પછી આપમેળે એને મળી જાય છે. એટલે એ વાત અહીંયા દર્શાવે છે કે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાળલબ્ધિ, ભવિતવ્ય અને ઉપદેશ આદિ કારણો મેળવવા પડતા નથી, એ બધું એને મળી જાય છે. નિમિત્તો જે છે આપણે જોઈએ તો ઉપદેશનું નિમિત્ત જે છે એ મળી જાય છે. ઉપદેશનું નિમિત્ત જ્યારે સમ્યક દર્શનની વાત હોય ત્યારે પણ આપણને એમ કહીએ છીએ કે નિમિત્ત એવું જ હોય, દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય તો એ નિમિત્ત કંઈ શોધવા જવા પડતા નથી. એનો પુરુષાર્થ જો ઉપડ્યો છે તો એને મળે જ છે. કોઈ પણ કાર્ય કરવામાં આવે ને જો એમાં પુરુષાર્થ રહ્યો છે તો બાકીના ચાર કારણો મળે જ છે. પુરુષાર્થ યથાર્થ થવો જોઈએ, પુરુષાર્થ ગમે તેમ નહીં ચાલે. પણ જે પુરુષાર્થ જ ઉપાડતો નથી એને તો કંઈ પ્રાપ્ત થતું નથી. એટલે અહીંયા કહે છે, પણ જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે, અને જે ઉપાય કરતો નથી તેને તો કોઈ પણ કારણ મળતા નથી, અને તેથી ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી, એવો નિશ્ચય કરવો. વિશેષ એમ છે કે જીવને કાળલબ્ધિ, ભવિતવ્ય, કર્મના ઉપશમ આદિ મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે ત્યારે તે કારણો આવી મળે છે. જો અહીંયા સ્પષ્ટ કર્યું, પોતે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરે છે, પોતાનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ પ્રગટ કરવા માટેનો એનો પુરુષાર્થ બરાબર યથાયોગ્ય થાય છે, તો સ્વભાવ જ એનો એવો છે કે એ પ્રગટ થાય. એ સ્વભાવ જ છે એટલે એ પ્રગટ થયા વિના રહેશે જ નહીં, સમ્યક દર્શન થયા વિના રહેશે જ નહીં, પોતાનું સ્વરૂપ એને આવ્યા વિના રહેશે જ નહીં, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થયા વિના રહેશે જ નહીં. એ સ્વભાવ એવો જ છે. એની સન્મુખ થાય એટલે પુરુષાર્થ કરે એટલે એ તો મળવાનું જ છે. અને એ જ વખતે જ્યારે એને પ્રાપ્તિ થાય છે તો એને જ કાળલબ્ધિ કહેવાય છે, એ જ એની જન્મ ક્ષણ છે. અને એ એમ જ થવાનું છે, એ ભવિતવ્ય છે. અને એ વખતે કર્મનો ઉપશમ હોય છે કે ક્ષય હોય કે ક્ષય ઉપશમ હોય છે. એટલે એ જીવને એ બધા મેળવવા માટેનો બીજો કોઈ પ્રયત્ન હોતો નથી. કાળલબ્ધિ, ભવિતવ્ય અને ઉપશમ આદિ એટલે કર્મના ઉપશમ એ કંઈક મેળવવા પડતા કે કરવા પડતા નથી, એ પોતે પોતાના સ્વરૂપમાં જાય એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે, અને એને લીધે થઈને બાકીના સમવાય એને મળી જાય છે. એટલે બાકીના કારણો એને મળી જાય છે. વળી કર્મના ઉપશમ આદિ તો પૂતગળના પર્યાય છે. જો વધારે થોડીક સ્પષ્ટતા કરી, આપણે એમ કહીએ કે આ કર્મ જાય એનો ઉપશમ થાય, અથવા તો આ કર્મ જે છે એનો ક્ષય થાય તો જ પછી એની પ્રાપ્તિ થાય. એટલે દર્શન મોહનીય જાય એનો ઉપશમ કે ક્ષયોપશમ થાય તો સમ્યક દર્શન પ્રગટે, આપણે એ રીતે વાત કરીએ છીએ. એ રીતે ચારિત્ર મોહનીય પૂરેપૂરું જાય છે બધા જ બધી જ પ્રકૃતિઓ એની, અને ચાર ઘાતી કર્મોનો નાશ થાય છે તો કેવળ જ્ઞાન પ્રગટે છે. પણ એ બધું કરવું પડતું નથી, એ સ્વયં થઈ જાય છે એમ અહીંયા ખાસ કહેવું છે કે કર્મના ઉપશમ વગેરે કરવા પડતા નથી. કેમ કે એ પૂતગળ છે અને એની પર્યાય છે, એટલે એનું એમ જ થવાનું છે તે થાય છે. એનો કરતા આત્મા નથી, એનો કરનારો આત્મા નથી. આત્માએ શું કરવાનું છે? એ કર્મની અંદર કંઈ કરવા જવાનું નથી, કર્મની અંદર એ કંઈ કરી પણ શકતો નથી. કેમ કે કર્મ એ પૂતગળ જુદું દ્રવ્ય છે અને આત્મા એ જુદું દ્રવ્ય છે. એટલે એણે જે કરવાનું છે તે પોતાના સ્વરૂપમાં કરવાનું છે, એટલે પોતાના આત્મામાં કરવાનું છે. એટલે અહીંયા વાત એ લીધી કે એ પૂતગળ પર્યાય છે, ઉપશમ આદિ એ કર્મના ઉપશમ થવા કે ક્ષય થવા એ બધું એની પર્યાય છે. એ કર્મ જે છે એનું ખરી પડવું કે એનો ઉપશમ થવો એ એની પર્યાય છે, અને એનો કરતા આત્મા થતો નથી. પણ આત્મા જ્યારે યથાર્થ પુરુષાર્થ કરે છે ત્યારે એ કર્મના ઉપશમ સ્વયં થઈ જાય છે, એની મેળે એ થઈ જાય છે, એને એવું નિમિત્ત પામી અને એ કર્મ જે છે તે ખરી જાય, નિર્જરા થઈ જાય છે. એટલે કર્મના ઉપશમ આદિ છે તે તો પૂતગળની શક્તિ છે, અને તેનો કરતા હર્તા આત્મા નથી. એનો કરતા હર્તા એટલે એનો કરનારો ને એને પામનારો આત્મા નથી. તો જીવનું કર્તવ્ય શું છે? તો જીવ શું કરે છે, આત્મા શું કરનારો છે? તો કે જીવનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે. યથાર્થ નિર્ણય જગતના બધા પદાર્થોનો અને આત્માનો એ બરાબર યોગ્ય જેવું છે તેવું સ્વરૂપ જીનેશ્વરની વાણીમાં જેમ આવ્યું છે તેવું એવું જાણવું અને પછી એ જ રીતે અભ્યાસ કરવો એટલે એને આત્મસાત કરવું કે ના હું જગતના બધા પદાર્થોથી જુદો જ છું એમાં કોઈ વાતમાં કોઈ ફેર નથી કોઈ શંકા નથી કોઈ રીતે હું શરીરનો ભાગ નથી કે શરીર મારામાં નથી આત્મા શરીરમાં છે અને શરીરના કાર્યો કરે છે એ માન્યતા કોઈ રીતે બરાબર નથી હું એનાથી તદ્દન ભિન્ન છું આ વિભાવ ભાવો જે છે એનાથી પણ હું ભગવાન આત્મા ભિન્ન છું જુદો છું એ વિભાવ ભાવો પણ મારું કાર્ય નથી વિભાવ જે થઈ રહ્યા છે એ મારા એટલે કે આત્માના મૂળ સ્વરૂપમાં નથી સ્વરૂપમાં એવા વિભાવો છે નહીં આત્મામાં એવા ગુણો નથી કે વિભાવ કરાવે આત્મામાં એવી યોગ્યતા છે કે જેને લીધે થઈ અને આત્મા વિભાવ ભાવે પરિણમે અથવા તો સ્વભાવે પરિણમે પણ આત્મામાં એમ નથી કે અંદર વિભાવ પડ્યો જ છે એટલે વિભાવ ભાવે જ પરિણમ્યા કરે એવું નથી એ તો જીવની યોગ્યતા છે જીવે કેમ પરિણમન કરવું એ જીવના પોતાના હાથમાં છે એટલે કે પોતાની ઈચ્છા પ્રમાણે એ જીવ કરી શકે છે એને રાગ ભાવે દ્વેષ ભાવે ક્રોધના ભાવે માનના ભાવે કોઈ પણ ભાવે પરિણમવું હોય તો જીવ પરિણમી શકે છે અને બીજી તરફ એને શુદ્ધ ભાવે પરિણમવું હોય તો પણ પરિણમી શકે છે એ જીવની યોગ્યતા છે એટલે સાચો પુરુષાર્થ જેને ઉપડ્યો છે એ પોતે સ્વભાવ ભાવે પરિણમવાનો પુરુષાર્થ કરે છે અને આવું થવા માટે એને જગતના બધા પદાર્થોનો નિર્ણય થયો છે કે જગતમાં જે કંઈ દેખાય છે તે બધા પદાર્થો છે એ જ્ઞેય છે અને એ મને જ્ઞાનમાં દેખાય છે હું એ પદાર્થનો કરનારો નથી એનો ભોગવનારો નથી એમાં ફેરફાર કરનાર પણ હું નથી એવો તત્વનો નિર્ણય થાય અને એ જ પ્રમાણે પછી એ માન્યતાને એ દ્રઢ કરે એ પોતે એવો જ અભ્યાસ વારંવાર કરે અને દ્રઢ કરે માત્ર એક વખત પુસ્તકમાંથી વાંચી લીધું કે સાંભળી લીધું કે હું આત્મા આ પ્રમાણે છું જગતના પદાર્થોથી જુદો છું એટલે કે એ જગતના પદાર્થોથી જુદો પડી જતો નથી એવું તો એને ઘણી વાર સાંભળ્યું છે ઘણી વાર વિચાર્યું છે એ પુસ્તકમાં પણ પોતે પણ લખી ગયો છે કે આ જીવ બધા પદાર્થોથી જુદો છે તેમ છતાંય એને ચાર ગતિમાં રખડવું તો થઈ રહ્યું છે ને એટલે એનો અર્થ જ એ છે કે એ માત્ર વાંચી ગયો છે અથવા તો સાંભળી લીધું છે પણ એને એને આત્મસાત કર્યું નથી એટલે તત્વનો સાચો નિર્ણય એને થયો જ નથી અને એ નિર્ણય થવામાં એને ખૂબ અભ્યાસ જોઈએ અભ્યાસ એટલે એ વાતનું વારંવાર મનન મંથન કરવું જોઈએ ચિંતન કરવું જોઈએ એ જ વાત રટણમાં આવે પૂરા વિશ્વાસપૂર્વક કે જીનેશ્વરની વાણીમાં જો એમ જ આવ્યું છે તો એ એમ જ છે બીજી કોઈ રીતે નથી વારંવાર એટલે સવારથી ઉઠે ત્યારથી રાત સુધીમાં ગમે ત્યારે કંઈ પણ વાત હોય તો હું આત્મા આ બધાથી જુદો એ ભાવ કાયમ એને ટકીને રહેવો જોઈએ ગમે ત્યારે ગમે તે કાર્ય કરે તો એ વાત ભેદ જ્ઞાન કે હું આત્મા આ બીજા બધા પર હું એ સ્વ એનાથી આ બીજું બધું પર છે એ ભાવ એને સતત રહેવો જોઈએ હું માત્ર જ્ઞાન કરનારો છું હું એમાં કોઈ ફેરફાર કરનાર નથી એ વાત એને ભૂલાવી જ ન જોઈએ એટલે એનું નામ અભ્યાસ વારંવાર જેને કરવામાં આવે એને અભ્યાસ કહેવાય અભ્યાસ એટલે વારંવાર કરવું એનું રટણ થઈ જાય અને એ ભૂલાય નહીં અને એ જ માન્યતા પછી બરાબર બેસી જાય એટલે અહીંયા કહે છે કે જીવનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે તે કરે ત્યારે દર્શન મોહનો ઉપશમ સ્વયં થાય છે પણ કર્મની અવસ્થામાં જીવનું કાંઈ કર્તવ્ય નથી એ એમ વિચારે કે હું કર્મને એનો ઉપશમ કરું કે ક્ષય કરું કે ક્ષયોપશમ કરું કંઈક કર્મમાં કંઈક કરવું તો એ શક્ય નથી એ કોઈ કર્મને પકડીને કાઢવાનો પ્રયત્ન કરે કે આ કર્મને હું હવે કાઢું તો એમ કંઈ કર્મ જતું નથી કર્મ આપોઆપ એની મેળે એ ખરી જવાનું છે એને એનો સ્થિતિબંધ છે જીવે તો પુરુષાર્થ કરવાનો છે અને પુરુષાર્થમાં બીજું એને કંઈ બીજી મહેનત કરવાની નથી પુરુષાર્થનો અર્થ જ એ છે કે સત્યનો સ્વીકાર જીનેશ્વરની વાણીમાં જે સત્ય આવ્યું છે એ પરમ સત્યનો એને સ્વીકાર કરવાનો છે. પોતાની બધી જ તાકાત લગાવીને, પોતાની બધી જ શક્તિ લગાવીને એને એનો સ્વીકાર કરવાનો છે અને પછી એ જ રીતે પરિણમન કરવાનું છે. તો આ 126 મહત્વનું તું એટલે આપણે ફરીથી લીધું છે. હવે આગળ પ્રશ્ન 127, ક્વેશ્ચન નંબર 127. જો પુરુષાર્થથી જ ધર્મ થાય છે તો દ્રવ્યલિંગી મુનિએ મોક્ષને અર્થે ગૃહસ્થપણું છોડી ઘણો પુરુષાર્થ તો કર્યો, છતાં તેને કાર્યસિદ્ધિ કેમ ન થઈ? જો પુરુષાર્થથી જ ધર્મ થાય છે તમે એમ કહો છો, તો પછી જે મુનિ છે જેણે દીક્ષા અંગીકાર કરી છે એવા મુનિ ઘર બહાર છોડીને નીકળ્યા છે, બાહ્યમાં બધો પરિગ્રહ એમણે ત્યાગી દીધો છે અને પુરુષાર્થ કરી રહ્યા છે, તો પછી એમને કાર્ય સિદ્ધ કેમ ન થયું? તો એનો ઉત્તર આપ્યો છે અહીંયા કે તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે. પુરુષાર્થ તો કર્યો છે પણ જીનેશ્વરની વાણીમાં જે પ્રકારે પુરુષાર્થ આવ્યો છે એ પ્રકારે એમણે પુરુષાર્થ કર્યો નથી. અન્યથા બીજી રીતે પુરુષાર્થ કર્યો અને પછી એ મોક્ષની પ્રાપ્તિ ઈચ્છે તો કેવી રીતે બને? પુરુષાર્થ જ ઊંધો છે. પુરુષાર્થ શેનો કર્યો છે? એને પુરુષાર્થ તો શુભભાવનો પુરુષાર્થ કર્યો છે. દ્રવ્યલિંગી મુનિ છે, અહીંયા ભાવલિંગી મુનિ નથી લીધા. દ્રવ્યલિંગી મુનિ એટલે બાહ્યમાં ચારિત્ર તો મુનિ પ્રમાણે બધું બરાબર પાળે છે પણ અંતરમાં અંતરંગ દશા કેવી છે? તો અંતરમાં એમને સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી, આત્માનો અનુભવ પણ નથી, સ્વરૂપ કેવું છે એનું દર્શન એમને થયું નથી અને એ દીક્ષા લઈ અને મુનિ થઈ ગયા છે. એટલે પહેલા સમ્યક દર્શનનો પુરુષાર્થ હોય, સંકિત થાય અને પછી જો ચારિત્રનો પુરુષાર્થ હોય તો જ એ બરાબર સાચો પુરુષાર્થ કહેવાય. આમના આમ સીધું ચારિત્ર લઈ લેવામાં આવે તો સમ્યક દર્શન વિના એ ચારિત્રમાં દોષ આવશે જ, ભૂલ આવશે જ. અને એ ચારિત્ર જે છે તે માત્ર શુભભાવ તરીકે જ રહેશે, એનાથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થશે નહીં. સ્વરૂપની પ્રાપ્તિ માટે થઈને જે પુરુષાર્થ કરવો જોઈએ એ સમ્યક દર્શનનો પુરુષાર્થ, સંકિતનો પુરુષાર્થ, સમ્યક્તનો પુરુષાર્થ જે રીતે આપણે કહીએ છીએ તે એમણે કર્યો નથી, એટલે એ દ્રવ્યલિંગી મુનિને એ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ભલે બાહ્યમાં પરિગ્રહ છોડ્યા છે પણ અંતરંગમાં પરિગ્રહ હજી છૂટ્યા નથી. એટલે અહીંયા એ ઉત્તરમાં વાત કરે છે કે તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે, અન્યથા પુરુષાર્થ કરી મોક્ષનું ફળ ઈચ્છે છે પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? ન જ થાય. વળી તપશ્ચરણ આદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો શાસ્ત્રમાં શુભ બંધ કયો છે. એ તપ વગેરે એમાં મુનિ થયા છે એટલે વ્રત પણ છે સાથે અને તપ પણ છે. ઉપસર્ગ પણ સહન કરે છે, પરિસવ પણ સહન કરે છે. દ્રવ્યલિંગી છે એટલે બરાબર બધું કરે છે, એ રીતે ચારિત્ર છે. તો એ સમ્યક દર્શન વિનાનું એ તપશ્ચરણ વગેરે છે એ બધા વ્યવહાર સાધન કયા? કેમ કે તપ તો અંતરંગ છે, બાહ્યમાં તપ છે, એ તપની સાથે અંતરંગ તપ નથી, પોતે સ્વરૂપમાં રહી જતો નથી, આત્મ સ્વરૂપમાં સ્થિરતા નથી કરતો, તો એવું એને નિશ્ચય તપ થતું નથી. એટલે આ તપ જે કરે છે એ તો વ્યવહાર સાધન છે અને એવા વ્યવહાર સાધનમાં એ અનુરાગી થયો છે તો એને લીધે તો એને શુભ બંધ પડશે, એને પુણ્યનો બંધ પડશે. અને દ્રવ્યલિંગી મુનિ વ્યવહાર સાધનથી ધર્મ થશે એમ માની તેમાં અનુરાગી થાય છે અને તેનાથી મોક્ષ ઈચ્છે છે તો પછી એ કેવી રીતે બનશે? એટલે કે એનો પુરુષાર્થ બરાબર નથી. વ્યવહાર સાધન કરતા કરતા નિશ્ચય ધર્મ થાય એમ માનવું તે તો એક ભ્રમ છે. વ્યવહાર સાધન કરતા કરતા પછી નિશ્ચય ઉપડે, નિશ્ચય ધર્મ થાય, એ માન્યતા ભૂલ ભરેલી છે અને અત્યારે એમ જ વર્તી રહ્યું છે શાસ્ત્રનો અભ્યાસ નથી, સમજ નથી અને સાચો પુરુષાર્થ કરવો નથી, નિશ્ચયથી જે આત્માનું સ્વરૂપ છે એને જાણવું નથી, સમજવું નથી અને એવું પ્રગટ કરવું નથી, અને ધર્મ કરવો છે તો એ ક્યાંથી બનશે? ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે, અને સમ્યક દર્શન છે તે ધ્યાનમાં થાય છે, નિર્વિકલ્પ દશાની અંદર પોતાના સ્વરૂપનું અવલોકન અને એનો પ્રતિભાસ થાય છે, અને સાથે એ જ્ઞાન થાય છે એવું સંકિત એકાગ્રતા કરવાથી ધ્યાનમાં એ અંતરમાં થાય છે, એ કોઈ બહારમાં વસ્તુ થતી નથી અને એ પોતે જાતે કરવાનું છે, કોઈ એને કરાવી દેતું નથી, કોઈ એને એ વાત કરાવી દે એ વાત નથી. એટલે બાહ્ય સાધનો જે છે એના દ્વારા જે કંઈ થાય છે એ તો શુભ માર્ગ છે, એને લીધે થઈને તો પુણ્યનો બંધ થાય છે. તો આ પ્રશ્ન 127 થયો. હવે પ્રશ્ન 128, ક્વેશ્ચન 128. હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રત આદિ પાળે, તો પણ દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિને સ્વ પરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કેમ થતો નથી? પ્રશ્ન 128 માં શું સમજવાનું છે કે આ બધું કરે છે છતાં પછી એ સ્વ અને પરનો એને યથાર્થ નિર્ણય કેમ થતો નથી? ભેદ જ્ઞાન થાય તો એને સમ્યક દર્શન થાય, તો ભેદ જ્ઞાન એવું કેમ થતું નથી એવું? તો એના અહીંયા ઉત્તર રૂપે વાત આપી છે, બહુ સરસ વાત છે, સમજવાની વાત છે. કેમકે બધા જ સાધક છો અને બધા આપણે એ જ પુરુષાર્થ કરી રહ્યા હોઈએ ત્યારે આ વાતને સમજવી જોઈએ કે કેમ થતું નથી, ક્યાં આપણે અટક્યા છીએ, ક્યાં ઉણપ છે, ક્યાં ખામી છે. તો અહીંયા ઉત્તરમાં કહ્યું છે કે તે જીવ તેના જ્ઞાનમાંથી કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદ અભેદ વિપરીતતાને ટાળતો નથી, તેથી તેને સ્વ પરના સ્વરૂપનો સાચો નિર્ણય થતો નથી. પહેલો જવાબ આપ્યો છે, આમાં ચાર પ્રકારે જવાબ આપ્યો છે, એમાં પહેલો જે જવાબ છે એને જરાક સમજવા જેવો છે કે જ્ઞાનમાંથી એને એના જ્ઞાનમાંથી કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદ અભેદ વિપરીતતા ટળી નથી. કારણ વિપરીતતા, કારણ હોય એવું કાર્ય થાય, કારણ ક્યાં હોય, જેવું કારણ આપે એવું કાર્ય થાય, પણ કારણ ક્યાં હોય? તો કે જ્યાં કાર્ય થઈ રહ્યું છે એમાં જ કારણ હોય, બીજે એનું કારણ હોઈ શકે નહીં. સામાન્ય સિદ્ધાંતની વાત આપણે લઈએ તો કારણ ક્યાં, આપણે ઉપાદાન કારણ કહીએ, તો ઉપાદાન કારણ દ્રવ્યમાં જ છે અને એનું પછી ઉપાદેય તરીકે એટલે ફળ તરીકે જે નવી પર્યાય થાય છે એ ક્યાં થાય? તો કે ત્યાં જ થાય છે, એ જ દ્રવ્યમાં થાય છે. ઘડો બને છે, ક્યાં બને છે? માટીમાં જ બને છે, માટીનો જ બને છે અને એનું ઉપાદાન કારણ માટીનો પિંડ જે પૂર્વની પર્યાય છે તે. પછી નિમિત્ત ગમે તે હશે, નિમિત્ત ગમે તે હોય, પણ નિમિત્તનું મહત્વ નથી, ઉપાદાનનું મહત્વ છે. એટલે કારણ એનું ઉપાદાન છે, એ તૈયાર થવું જોઈએ. ઉપાદાન કારણ તૈયાર નથી તો પછી ક્યાંથી થશે? એટલે કે કારણ વિપરીતતા જીવને નડે છે, એટલે કે એનું જ્યાં એને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે, ભેદ કરવાનો છે, સ્વ અને પરનો ભેદ એને કરવો છે, એ ક્યાં કરવાનો છે? એ અંતરમાં કરવાનો છે, એ જ્ઞાનમાં કરવાનો છે. તો કે જ્ઞાનની અંદર એને એ કારણ હોવું જોઈએ, એ જ્ઞાન દ્વારા કરવાનો, એટલે જ્ઞાનમાં કારણ હોવું જોઈએ, પોતાના જ્ઞાનમાં. એની જગ્યાએ એ બહારમાં એ કારણ આપે, એ પૂજા કર્યા કરે, તો એને સમ્યક દર્શન કેવી રીતે થાય? પૂજાનો ભાવ તો બહારનો ભાવ છે, પર તરફનો વિનયનો ભાવ છે, પર તરફનો અહોભાવ છે, તો એ પૂજા કર્યા કરશે તો સમ્યક દર્શન કેવી રીતે થાય? એટલે કે કારણ વિપરીતતા, જે જગ્યાએ કારણ આપવું જોઈએ એ કારણ નથી, તો પછી કાર્ય ત્યાંથી પ્રગટ થતું નથી. કારણ ત્યાં જ હોય જ્યાં એ કાર્ય થવાનું છે, ત્યાં જ એનું કારણ હોય, એટલે કારણની વિપરીતતા એને પ્રગટ થઈ છે કે જે કારણ આપવાનું છે તે કારણ આપતો નથી અને બીજે એ કરી રહ્યો છે. સ્વરૂપ વિપરીતતા, સ્વરૂપને સમજ્યો નથી, ઊંધું સમજ્યો છે. શરીરને જે જીવ માનતો હોય અને પછી શરીરની ક્રિયા દ્વારા એ સમ્યક દર્શનની પ્રાપ્તિ સમજતો હોય, અઠાઈ કર્યા કરે, ઉપવાસ કર્યા કરે, બધા વ્રતો કર્યા કરે, તો એમાં એ સમજ્યો જ નથી કે આત્મામાં જે કરવાનું છે તે શરીર દ્વારા થતું નથી. આત્મામાં જે કરવાનું છે તે તેણે આત્મામાં જઈને કરવાનું છે, એ નિર્વિકલ્પ દશામાં કરવાનું છે. એટલે શરીરની કોઈ ક્રિયા કરવાથી એની પ્રાપ્તિ થતી નથી. એટલે સ્વરૂપ વિપરીતતા, સ્વરૂપને એ સમજ્યો જ નથી, એ પોતાનું રૂપ શું છે એને સમજ્યો નથી, અને પરમાં જ એની દ્રષ્ટિ રહ્યા કરે છે. એને દાન આપવાથી એને એમ છે કે મને કંઈક પ્રાપ્ત થશે, ભક્તિ કરવાથી પ્રાપ્ત થશે, એને તપ ને વ્રત બાહ્યમાં જે થાય છે એનાથી પ્રાપ્ત થશે, એવી એની માન્યતા છે કે જે બધું બહારમાં કરી રહ્યો છે એને એ સ્વરૂપ સમજી રહ્યો છે જે, તો એ ત્યાં એની સ્વરૂપ વિપરીતતા છે. અને ભેદ અભેદ વિપરીતતા, ભેદા ભેદ વિપરીતતા લખ્યું છે ને, ભેદ અભેદ વિપરીતતા, એને ભેદ પાડતા આવડતો નથી, કોણ પોતે છે અને બીજું શું છે એનો ભેદ મુખ્યત્વે કરવાનો શું છે કે પોતે જ્ઞાયક અને બીજું બધું જ્ઞેય, પોતે જ્ઞાયક અને બીજું બધું જ્ઞેય છે. અને એમાં પછી પોતાના આત્માને જ્ઞેય બનાવીને અંતરમાં જવાનું છે, એને જ્ઞેય તરીકે એને જોવાનું છે. એ જ્ઞેય અને જ્ઞાયકની વાત લઈએ ત્યારે એ જ્ઞાયક શેનો છે? જગતના બધા પદાર્થોનો એક જ્ઞાયક રહેશે, એ વાત તો બરાબર છે, પણ એમાં જ પછી જ્ઞાયક રહેશે કે એને પછી પોતાના સ્વરૂપનો જ્ઞાયક થવાનું છે? પોતાનું સ્વરૂપ જોવાનું છે ખરું, તો જ્ઞાયક પણ ત્યાં વર્તે છે. જ્ઞાયક જ્ઞાયક બરાબર આપણે કહીએ કે ભાઈ જગત આખાનો જ્ઞાયક, એ જ્ઞાયક ભાવની વાત જે છે એમાં તો એ દર્શાવવું છે કે તું એ બધાનો કરતા નથી કે ભોગતા નથી, એટલા માટે બાહ્યમાં જેટલા પદાર્થો છે એ બધા પદાર્થોનો એ જ્ઞાયક છે. એટલે ત્યાં તો એ કરતા બુદ્ધિ તોડવાની છે, એટલે બાહ્યમાં એનું જ્ઞાયક પણ દર્શાવ્યું છે. બાહ્યમાં આપણે એમ કહીએ કે જગતના કોઈ પદાર્થનો એ કરતા નથી એટલે એ જ્ઞાયક છે, એ માત્ર જાણનારો જ્ઞાન કરનારો છે એમ લઈએ, પણ એટલાથી વાત પતશે નહીં. એટલું બહારનું જ્ઞાયક પણ સ્વીકાર્યું અને બહારનો જ્ઞાયક થઈને રહેશે તો કામ ચાલશે નહીં. એને સાથે ને સાથે પોતે પોતાના સ્વરૂપનો જ્ઞાયક છે, એનું જ્ઞેય તો પોતાનું સ્વરૂપ ધ્રુવ આત્મ તત્વ છે, એનું એ જ્ઞેય થાય એ કરવાનું છે. જ્ઞેય કયું છે એને માટે જ્ઞેય એનું પોતાનું સ્વરૂપ છે, એનો એ જ્ઞાતા થાય, એનો જ્ઞાયક થાય. એને માટે જગતના પદાર્થો બધા જ્ઞેય છે એ કહ્યું, ત્યાં તો એની કરતા બુદ્ધિ તોડવા માટે કહ્યું છે, એની ભોગતા બુદ્ધિ તોડવા માટે કહ્યું છે. પણ એને કરવાનું શું છે? કે તો કે એને એ કર્યા પછીથી એને અંતરમાં જવાનું છે, માત્ર એવું બાહ્યમાં એનું જ્ઞાયક પણ છે એટલાથી વાત થશે નહીં. એ જ્ઞાયક છે તો સાચા અર્થમાં શેનો જ્ઞાયક છે? તો પોતાના સ્વરૂપનો જ્ઞાયક છે. એ પોતાના સ્વરૂપનો જ્ઞાન કરવા વાળો એ પોતે છે, પોતાના સ્વરૂપને પોતે જ જુએ છે, જાણે છે, અનુભવે છે. એટલે એ જ્ઞાન જે છે એવું જ એનું સ્વરૂપ છે. એનો સ્વભાવ કેવો છે? જ્ઞાન આનંદનો સ્વભાવ છે. અને એનું સ્વરૂપ જે છે તે કેવું છે? ચૈતન્ય છે. એવા ચૈતન્ય સ્વરૂપને એ પોતે જોવા વાળો, જાણવા વાળો છે. એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગને એ પોતે પોતાના સ્વરૂપ તરફ ઢાળે છે અને એનો એ જ્ઞાતા થાય છે, ત્યારે સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનની આખી પ્રક્રિયામાં એ પોતે પોતાના લક્ષ્યને અંતર તરફ વાળે છે. એટલે કે એની દર્શન જ્ઞાનની જે ક્રિયા છે, જે ઉપયોગ જે છે, એને અંતર તરફ વાળે છે અને પછી એ રીતે પોતાના સ્વરૂપનો એક નાયક થઈ જાય છે, પોતાના સ્વરૂપનો જાણનારો થાય છે, પોતાના સ્વરૂપનો દેખનારો થાય છે. એવો એ જ્ઞાતા. એનું જ્ઞાતાનું જ્ઞેય શું છે? તો કે કોઈ જગતના પદાર્થો એ એનું જ્ઞેય નથી, એનું જ્ઞેય તો પોતાનું સ્વરૂપ જ છે. મારું જ્ઞેય જગતના પદાર્થો નથી, મારું જ્ઞેય મારો આત્મા, એ જ મારું જ્ઞેય છે. એનો જોનારો છું એ જ મારું જ્ઞેય છે. આ ભાવ થવો જોઈએ અને એ પ્રમાણે પુરુષાર્થ થવો જોઈએ. તો એ પ્રમાણે એને ભેદ ભેદાભેદ વિપરીતતા થાય છે. આ ભેદ પાડવાનો છે. તો એ જે નથી કરી શકતો એ પછી સ્વસ્વરૂપનો સાચો નિર્ણય એને થતો નથી, અનુભવ થતો નથી. તો આ રીત છે, સમ્યક દર્શનની આ રીત છે. ખૂબ વિચાર કરવા જેવું છે આ બધામાં. અને જેમ જેમ વિચાર કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, બીજા વિકલ્પો છોડીને શાંત ચિત્તથી માત્ર આનો જ વિચાર થાય છે, તો પછી એ જ ભાવનો આગળ ને આગળ વિકાસ થતા એમાં જવાય છે, એ ભાવમાં જ જવાય છે, વિકલ્પો રહી જાય છે અને એની પ્રાપ્તિ થાય છે. બીજું કે તત્વજ્ઞાનનો તેને અભાવ હોવાથી તેના શાસ્ત્ર જ્ઞાનને અજ્ઞાન કહે છે. જો અહીંયા તત્વજ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન બે વસ્તુનો શું અર્થ લેવાનો છે તે સમજીએ. અહીંયા એમ કહ્યું કે તત્વજ્ઞાનનો તેને અભાવ હોવાથી તેના શાસ્ત્ર જ્ઞાનને અજ્ઞાન કહે છે. આપણે શું સમજીએ છીએ કે શાસ્ત્રોમાં જે જ્ઞાન આપે છે એ તત્વજ્ઞાન છે. શાસ્ત્ર દ્વારા થતું જ્ઞાનને આપણે તત્વજ્ઞાન કહીએ છીએ. ના, એવું તત્વજ્ઞાન નહીં. શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન થાય છે એ તો માહિતી રૂપે છે, એ તો ઇન્ફોર્મેશન છે. અને તત્વજ્ઞાન તો ખરેખર શું છે કે એવો નિર્ણય થયો, તત્વ તે જેમ છે તેમ તે પ્રકારે છે એવું જ્ઞાન, તે જ પ્રકારે છે તેવું જ્ઞાન. એ તત્વજ્ઞાનમાં પદાર્થો જે છે, જગતના બધા જ પદાર્થો અને આત્મા તે પ્રકારે જ છે એવું જ્ઞાન થવું. શાસ્ત્રમાંથી જે જ્ઞાન કરે છે એથી એને તત્વજ્ઞાન કહે છે, એમ તત્વજ્ઞાન નથી. તત્વજ્ઞાન એ જ્ઞાન તો અનુભવનો વિષય છે, ને એમાં તે પ્રકારે જ છે, તેમ છે, જેમ છે તેમ જ છે. જેવું જીનેશ્વરની વાણીમાં એ કોઈ પણ પદાર્થનું સ્વરૂપ આવ્યું છે તો તેમ જ છે એવું અનુભવવું એ તત્વજ્ઞાન છે. એવું દ્રઢ માનવું, એવી દ્રઢ શ્રદ્ધા કરવી, એવો જ વિશ્વાસ વર્તવો એ તત્વજ્ઞાન છે. એટલે એવા તત્વજ્ઞાનનો તેને અભાવ છે, એટલે એનું શાસ્ત્રનું જ્ઞાન જે છે એ બધું એ માહિતી રૂપે રહી જાય છે, આત્માનું જ્ઞાન એને નથી. ત્રીજું, પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કુજ્ઞાન કહે છે. એ કુજ્ઞાનની વાત બરાબર છે કે જે જ્ઞાન આત્માને લક્ષ્ય નથી અને એ સિવાય બીજું બધું જ્ઞાન છે તે કુજ્ઞાન કહેવાય છે. એટલે એ પ્રયોજન શું છે, તો કે સ્વરૂપની પ્રાપ્તિ છે એ પ્રયોજન છે, તો એના અર્થે જે જ્ઞાન થતું નથી તે બધું જ્ઞાન કુજ્ઞાન છે. આ બધા જે કારણો આપ્યા છે ને, શેના કારણો આપ્યા છે કે એને સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી, શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રત પાળે તો પણ, તો એનું કારણ શું, એની વાત ચાલે છે. તો કે જ્ઞાન જ એનું જુદા પ્રકારનું છે. આપણે કોઈ પણ બીજી બધી વિદ્યાઓ બધી લઈએ, કોઈ પણ વિદ્યા આપણે શીખીએ, એન્જિનિયરિંગ, મેડિકલની આ બધી જે છે, એ કોઈ આત્માને લક્ષ્ય કોઈ વિદ્યા નથી. એટલે એ બધું જ્ઞાન જે છે એ માહિતીરૂપ છે. અને આત્માની વાત કરતા હોઈએ તો મોક્ષની કે સમ્યક દર્શનની અપેક્ષાએ તો એ બધું જ્ઞાન કુજ્ઞાન છે, એ કોઈ જ્ઞાન જે છે નહીં. ચોથું, પ્રયોજન જીવાદી તત્વનો યથાર્થ નિર્ણય કરવામાં તે જ્ઞાન લાગતું નથી. કયું જ્ઞાન? આ બીજું બધું જ્ઞાન. એ તત્વોનો નિર્ણય, યથાર્થ નિર્ણય કરવામાં તે જ્ઞાન લાગતું નથી. એ જ જ્ઞાનમાં દોષ થયો, તેથી તે જ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહ્યું છે. જીવનું જે પ્રયોજન છે એમાં એ જ્ઞાન કાર્યકારી ન થાય તો પછી એ મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. આ બધું મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવ્યું છે. તો અહીંયા જે વાત લીધી એ બધી, શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રત આદિ પાળે તો પણ દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિને સ્વ પરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કેમ થતો નથી, એનો આપણે આ બધો વિસ્તાર કર્યો. હવે અહીંયા આગળ વાત લીધી છે આપણે, જે કારણ વિપરીતતાની એની વાત લીધી હતી, હવે અહીંયા લીધી છે કે કારણ વિપરીતતા કોને કહે છે. જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ વિપરીતતા છે. આમાં આપણે વિસ્તાર કરી લીધો છે એટલે હવે વધારે વિસ્તાર નથી ફરીથી કરતા. માત્ર એ જ વાત છે કે જે જગ્યાએ તેનું કારણ હોય એને એ સમજે નહીં. મૂળ કારણ એટલે ઉપાદાન કારણ જે છે તે મૂળ કારણ છે એને સમજતો નથી અને બારમાં બીજે બધે નિમિત્તોમાં ફાંફા મારે છે તો પછી એ મૂળ કારણને સમજતો નથી એટલે પછી એનું જોર એમાં આવતું નથી. એનું ઉપાદાન તૈયાર નથી. ઉપાદાન તૈયાર હોય તો નિમિત્તો મળી જ રહે છે. નિમિત્તની કઈ ખોટ નથી, નિમિત્તનો તોટો નથી, નિમિત્તો મળે જ છે. એટલે કારણ કયું કારણ? ઉપાદાન કારણ એ જ મૂળ કારણ છે. અને એવું ઉપાદાન કારણ જ્યારે બરાબર જાગ્યું હોય તો પછી એવું કાર્ય થાય અને એ ઉપાદે પ્રાપ્ત થયા વિના રહે જ નહીં. એટલે નવી પર્યાય જે થાય છે આપણે એ થાય જ. એટલે નિમિત્ત માટે થઈને એને કઈ રોકાઈ રહેવું પડે એ નહીં. એટલે કારણ જે છે એને સમજવું જોઈએ કે ઉપાદાન શું છે, ક્યાં કાર્ય થવાનું છે, ક્યાં એને કાર્ય થઈ અને ફળ પ્રાપ્ત થવાનું છે અને એનું મૂળ કારણ કયું છે, તો ત્યાં એ જોર આપવું પડે. મૂળ કારણ જે છે એમાં જોર આપવાનું છે. પુરુષાર્થ બધો ત્યાં કરવાનો છે. એટલે એ કારણ એને બરાબર સમજતો નથી અને બીજી જગ્યાએ એ જોર આપે છે, બીજે બારમાં ફાંફા મારે છે એટલે એને નથી થતું. તો આજે અહીંયા પ્રશ્ન 129 સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદ અભેદ વિપરીતતા આપણે સમજ્યા છીએ, પણ ફરી પાછો એનો વિસ્તાર આવતી વખતે પણ ફરીથી કરીશું એટલે વધારે સારી રીતે સમજાય. આજે કોઈને પ્રશ્ન હોય તો પૂછો. હા હા પૂછો. ના, પર્યાય છે ને એટલે દ્રવ્ય સ્વભાવ સન્મુખ થયેલો પુરુષાર્થ. એ વખતે જે પુરુષાર્થ થયો ને એ પર્યાય થઈ. દ્રવ્ય સ્વભાવની સન્મુખ શું થયું છે? દ્રવ્ય સ્વભાવની સન્મુખ એ પુરુષાર્થ થયો. તો એ વખતે જેટલી ક્ષણો માટે દ્રવ્ય સ્વભાવની સન્મુખ પુરુષાર્થ થયો છે એ પુરુષાર્થને એ ક્ષણિક ઉપાદાન કહ્યું. આપણે ક્ષણિક ઉપાદાન કરી ગયા છીએ. જો ક્ષણિક ઉપાદાન વિશે પહેલા ઉપાદાનમાં આપણે કરી ગયા છીએ કે ક્ષણિક ઉપાદાન કોને કહે છે. ખરેખર તો પૂર્વની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. પેલું નિત્ય ઉપાદાન છે. દ્રવ્ય સ્વભાવ જે છે એ નિત્ય ઉપાદાન છે, એમાં જ કાર્ય થવાનું છે એટલે એ નિત્ય ઉપાદાન છે. અને અને જ્યારે એ કાર્ય થાય, બરાબર એ કાર્ય થાય એટલે એ કાર્ય થયું ને જે પર્યાય થઈ એ પર્યાયની પહેલાની જે પર્યાય હતી એ પર્યાયને એનું ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે. જે પર્યાય તમારે પ્રાપ્ત કરવાની છે જે પર્યાય થઈ એની પર્યાયની પહેલાની પર્યાય જે નષ્ટ થઈ અને પછી આ પર્યાય પ્રગટ થઈ તો એ પહેલાની પર્યાય પૂર્વની પર્યાય જે છે એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. એ ઉપાદાન નિમિત્તની અંદર આપણે પ્રશ્નોત્તરમાળામાં થઈ ગયું છે. તો એ ક્ષણિક ઉપાદાન હંમેશા એ પર્યાય હોય છે. એ પર્યાય રૂપે હોય એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે. એટલે અહીંયા પણ એ વાત લીધી છે ને, એમાં બરાબર જ લીધું છે કે દ્રવ્ય સ્વભાવની સન્મુખ થયેલો એ પર્યાય એટલે વર્તમાન પર્યાય અત્યારે એ પર્યાય થઈ છે અને આ પર્યાય જે છે એ ક્ષણિક છે અને એને પછી જે પર્યાય છે એમાં એ પ્રાપ્તિ થવાની છે એમ લઈએ એટલે એ પૂર્વની પર્યાય છે એ પર્યાયને ક્ષણિક ઉપાદાન કહ્યું. અને સાચું મૂળ ઉપાદાન જે કહીએ નિત્ય ઉપાદાન તો શું છે કે તો એનો સ્વભાવ જ છે. એનો સ્વભાવ છે, બરાબર છે. ના ના ના, અહીંયા અહીંયા આ જે રીતે બતાવવી છે વાત, અહીંયા એ સમવાયની વાત ચાલે છે ને એટલા માટે. એટલે પુરુષાર્થ બતાવવો છે તો અહીંયા પુરુષાર્થમાં એ વાત લેવી છે એટલે એ રીતે બતાવ્યું કે પુરુષાર્થ તો એને કર્યો ને એટલે એ કરી શું રહ્યો છે. પાંચ સમવાય જે લીધા છે તો પાંચ સમવાય પ્રકારે આમાં સમજાવ્યું છે. અહીંયા અપેક્ષા શું સમજાવી છે? અહીંયા પાંચે સમવાય સમજાવવાની વાત હતી એટલા માટે થઈ અને એમાં પુરુષાર્થ લીધો. તો પુરુષાર્થ જે છે એ વખતે એની એ પર્યાય થાય છે, પુરુષાર્થ જે છે એ તો ત્યાં ને ત્યાં ટકીને રહ્યો છે એમ નથી ને, એ વખતે પુરુષાર્થ થયો એટલે એને સમ્યક દર્શન થયું કે જે થયું તે, એટલે અહીંયા પુરુષાર્થ બતાવો છે. એટલે કે જીવ કરી શું શકે છે એની વાત ચાલે છે, બરાબર છે ને. એટલે અહીંયા બધા જે છે ને એ રીતે ક્ષણિક ઉપાદાન અહીંયા એ રીતે લીધા છે, એ પુરુષાર્થ બતાવવા માટે લીધા છે. એટલે અહીંયા એ વાત મૂળ વાત આખું જે લીધું છે એ ત્યાંથી લીધું છે. અહીંયા છયે દ્રવ્યોમાં દરેક સમય હોય છે તે સંબંધમાં શ્રી કાર્તિકેયનું પરીક્ષા ગાથા 219માં કહ્યું છે. આ શ્લોક મૂકી અને પછી એનો અર્થ આટલો આપ્યો છે કે બધાએ પદાર્થો કાળાદિ લબ્ધિ સહિત અનેક પ્રકારની શક્તિ સહિત છે, તેમજ સ્વયં પરિણમન કરે છે, તેને તેમ પરિણમન કરતા રોકવા કોઈ સમર્થ નથી. આ કાર્તિકેયનું પરીક્ષા છે ને એમાં આમ તો બધું 12 ભાવના રૂપે જ આપ્યું છે અને આખું બધું જ જૈન દર્શનનું સ્વરૂપ એમાં એ રીતે જ સમજાવ્યું છે. એટલે એમાં એમણે જે રીતે લીધું છે ને થોડુંક જુદી રીતે લીધું છે અને કેટલીક વસ્તુ જે છે ને એટલે થોડીક અઘરી પડે છે. એટલે આ તે દિવસે પણ વાત થઈ હતી અને એનું આખું સમજાવ્યું પણ હતું. મેં કીધું એટલીસ્ટ બીજું કંઈ નહીં તો તમને આટલું તો સમજમાં આવવું જોઈએ ને આટલું તો યાદ રાખવું જ જોઈએ. એ 121મો પ્રશ્ન છે ને એ ખરેખર બધાને અઘરો પડે એવો જ છે, પણ છતાં એ દિવસમાં થોડો વધારે વિસ્તાર કર્યો છે. તો તમે બને ને તો એ 121મો પ્રશ્ન જે છે એનો સ્વાધ્યાય તમે એક વખત કરી જાઓ તો વધારે સારું છે. એ ગઈ વખતે નહીં પણ મને લાગે છે કે એની પહેલાની વખત લેવાયો છે, ગઈ વખતના સ્વાધ્યાયની પહેલાની વખત. એટલે એ તમે એ સ્વાધ્યાયમાં સારી રીતે આપણે બધી છણાવટ કરી છે એટલે થોડુંક એક વખત સાંભળી જાઓ. 1.5 કલાકનો સ્વાધ્યાય છે એમાં બધું આવી જશે, બરોબર છે. એ પ્રશ્નોત્તરમાળામાં મુકાઈ ગયો છે. તત્વધારા.com ઉપર જશો ત્યાં સ્વાધ્યાય એમાં ઓડિયો અને ઓડિયોમાં જૈન પ્રશ્નોત્તરમાળા અને એની અંદર એ છે અને સાથે પ્રશ્ન પણ આપણે લખ્યા છે કે કયા સ્વાધ્યાયમાં કઈ પ્રશ્નો લેવાયો છે એ સાથે લખેલું છે. એટલે એ જરાક સાંભળી લેવા જેવું છે સ્મિતાબેન, બરોબર છે. હા બોલો પ્રભુ. હા 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 અસ્મુભાઈ. હા બરાબર છે, આવીને મળે છે, આવે નિમિત્તની રાહ જોવી ન પડે. અને કારણ વિપરીતતા એટલે કારણ એ જુદું આપે છે. કારણ વિપરીતતામાં મૂળ વાત તો આપણે એ કરીએ છીએ કે કારણ એ જે ઉપાદાન કારણ જે છે એ જ સાચું કારણ છે, તો એને સમજતો તો નથી ને બીજે કારણ આપવા જાય છે. એનો પુરુષાર્થ ક્યાં એને કરવો જોઈએ એ નથી સમજતો. એટલે બરાબર એટલે હોય જ એટલે જ ને. એટલે એટલે કે માટી છે એ જ કારણ છે, એમાંથી જ ઘડો થવાનો છે એ વાત ભૂલી અને એ પેલો કુંભાર કર્યા કરે છે. એટલે એ વાત બરાબર નથી, નિમિત્ત તો મળવાનું જ છે એમ. એટલે કારણ કે હવે આપણે નથી કરતા. એટલે આમાંય શું થાય છે કે એ પોતે આત્માને ભૂલી અને 12માં એ વ્રતમાં લાગી ગયો છે ને એ કારણ વિપરીતતા છે. કારણ તો આત્મામાં હોવું જોઈએ ને એને બદલે એ કારણ 12માં શોધે છે કે ભાઈ હું નહીં ખાઉં વ્રત કરીશ એટલે થશે. તું વ્રત કરનારો કોણ? તું ઉપવાસ કરનારો કોણ? આત્મામાં ઉપવાસનો સ્વભાવ જ નથી કે ઉપવાસ એટલે આ બાહ્ય ઉપવાસ જે ન ખાવું એ તો આત્મામાં છે જ નહીં. ક્યાં આત્મા અમે ખાઈ શકે જ છે? એટલે જે કરવાનું છે તે આત્મામાં કરવાનું છે, એની જગ્યાએ એ કરે છે શરીરમાં બધું કરવા બેઠો છે. એટલે કારણ જ્યાં કારણ આપવું જોઈએ ત્યાં કારણ આપતો નથી, એટલે પછી કારણ વિપરીતતા. ગુરુદેવને કોઈ એક વખત પ્રશ્ન પૂછ્યો કે તમે અહીંયા કારણ પરમાત્મા કરો છો તો પણ કારણ પરમાત્મા છે તો પછી કાર્ય આવતું કેમ નથી? કોઈ ભાઈ આ બધું અધકતરું સમજેલા અને ત્યાં પછી જરા આવી રીતે પ્રશ્ન પૂછ્યો બધામાં કે તમે કારણ પરમાત્મા કહો ને આત્માને તો પછી કારણ પરમાત્મા હોય તો પછી કાર્ય આવવું જ જોઈએ ને એમ. ગુરુદેવે સરસ એને જવાબ આપ્યો, બહુ સરસ જવાબ આપ્યો કે કારણ પરમાત્મા છે કોને? જેણે કારણ પરમાત્મા સ્વીકાર્યો છે એવી દ્રઢ માન્યતા થઈને અનુભવ્યો છે એને કારણ પરમાત્મા છે. એને કારણ પરમાત્મા છે એને તો પછી શુદ્ધ પર્યાય આવે જ છે, એને તો શુદ્ધ પર્યાય જ પ્રગટે છે. તારે ક્યાં કારણ પરમાત્મા છે? તું તો બાહ્યમાં ભટકે છે, પણ કારણ પરમાત્મા કોને છે? એટલે કારણ પરમાત્મા અથવા તો આપણે જે આ કારણની વાત કરી એ કારણ છે આત્મામાં અને એ કારણ સમજે છે શરીરમાં અને પછી એનો પુરુષાર્થ બધો શરીરમાં બધો થાય છે. એ બધું જ્યાં કરવાનું છે ત્યાં નથી કરતો, એ કારણ વિપરીતતા, બરાબર છે. બરાબર ચાલો તો પ્રભુ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.